આત્મા અનંત શક્તિ
પોતે પોતાની સંપૂર્ણ શક્તિઓ વ્યક્ત થઈ જાય તે પરમાત્મા, પણ આ શક્તિઓ આવરાઈ ગયેલી છે, નહીં તો પોતે જ પરમાત્મા છે. દરેક જીવ માત્રમાં, ગધેડા, કૂતરા, ગુલાબના છોડમાં આત્માની અનંત શક્તિઓ છે, પણ તે આવરાયેલી છે તેથી ફળ ના આપે. જેટલી પ્રગટ થઈ હોય એટલું જ ફળ આપે. ઇગોઇઝમ અને મમતા બધી જાય તો એ શક્તિ વ્યક્ત થાય. પુદ્ગલ પ્રત્યેની જેટલી સસ્પૃહતા હતી અને આત્મા પ્રત્યે નિસ્પૃહતા હતી, તે હવે પુદ્ગલ પ્રત્યે નિસ્પૃહતા જેટલા પ્રમાણમાં આવશે તેટલા પ્રમાણમાં આત્મા ઉપર સસ્પૃહતા આવશે. પુદ્ગલની, આત્માની બધી જ શક્તિઓ એકમાત્ર પ્રગટ પરમાત્મામાં જ લગાડવા જેવી છે. મનુષ્યમાં પૂર્ણ પરમાત્મ શક્તિ છે, જે વાપરતા આવડવી જોઈએ. જ્ઞાની પુરુષ બધી જ શક્તિઓ આપવા તૈયાર છે. શક્તિ તમારી મહી જ પડી છે, પણ તમને તાળું ઉઘાડીને લેવાનો હક નથી. જ્ઞાની પુરુષ ઉઘાડી આપે ત્યારે એ નીકળે. આ હિન્દુસ્તાનનો એક જ માણસ આખા વર્લ્ડનું કલ્યાણ કરી શકે એટલી બધી શક્તિઓ છે, પણ આ શક્તિઓ અત્યારે ઊંધે રસ્તે વહી રહી છે, તેથી સેબોટેજ થઈ રહ્યું છે. આના કંટ્રોલર જોઈએ. જ્ઞાની પુરુષ અને સત્પુરુષો અને સંત પુરુષો આના નિમિત્ત હોય છે. ભગવાન પાસે કઈ શક્તિ માગવી? આ તોફાન ચાલ્યું છે તેમાં જ્ઞાન શક્તિ અને સ્થિરતા શક્તિ આપો એમ માગવું. પુદ્ગલ શક્તિ ના માગવી, જ્ઞાન શક્તિ માગવી. મહી અનંત શક્તિ છે, અનંત સિદ્ધિ છે, પણ અવ્યક્ત રૂપે રહેલી છે. મહી રૂપાળી રણિયામણી શક્તિઓ છે, ગજબની શક્તિઓ છે. તે મૂકીને બહારથી કદરૂપી શક્તિઓ વેચાતી લાવ્યા. સ્વભાવકૃત શક્તિઓ કેવી સુંદર છે, અને આ વિકૃત શક્તિઓ બહારથી વેચાતી લાવ્યા. મહી દ્રષ્ટિ જ પડી નથી. આત્મા પ્રાપ્ત થાય એટલે શક્તિઓ વ્યક્ત થવા માંડે. આત્મશક્તિઓને તો આત્મવીર્ય કહેવાય. આત્મવીર્ય ઓછું હોય તો તેનામાં નબળાઈ ઉત્પન્ન થાય, ક્રોધ, માન, માયા, લોભ ઉત્પન્ન થાય, અહંકારને લઈને આત્મવીર્ય તૂટી જાય. તે જેમ જેમ અહંકાર ઓગળે તેમ તેમ આત્મવીર્ય ઉત્પન્ન થતું જાય. જ્યારે જ્યારે આત્મવીર્ય ઘટતું લાગે ત્યારે 5-25 વખત મોટેથી બોલવું કે હું અનંત શક્તિવાળો છું, એટલે શક્તિ ઉત્પન્ન થાય.
દાદા, હું અનંત શક્તિવાળો છું એ બોલીએ છીએ, પણ સિદ્ધ ભગવાનો માટે એ શક્તિ કઈ?
આ તો વાણી છે. ત્યાં સુધી હું અનંત શક્તિવાળો છું એ બોલવાની જરૂર છે, અને મોક્ષે જતા વિઘ્નો અનંત પ્રકારના છે, તેથી તેની સામે આપણે અનંત શક્તિવાળા છીએ. પછી કશું રહેતું નથી. વાણીને વિઘ્નો છે ત્યાં સુધી જ બોલવાની જરૂર છે.
આત્મા મોક્ષે ગયા પછી એની જ્ઞાતા દ્રષ્ટા સિવાય કઈ શક્તિ?
બીજી ઘણી શક્તિઓ છે. પોતાની શક્તિથી એ આ બધું ઓળંગીને જાય, પછી મોક્ષે ગયા પછી એ બધી શક્તિઓનો સ્ટોક રહે. આજે એ બધી શક્તિઓ છે, પણ જેટલી વપરાય એટલી ખરી.
મોક્ષે ગયા પછી એ શક્તિઓ બીજાને કામ ના લાગે ને?
પછી શેમાં વાપરવાની? અને ત્યાં શું કામ છે વાપરીને? પોતાને બીજી હરકત ના આવે તેવી સેફ સાઈડ રહે.
દાદા, આ આત્માની અનંત શક્તિઓ છે તે દેહના આધારે?
દેહને લઈને તો નાશવંત શક્તિઓ હાજર થાય.
મોક્ષમાં એ અનંત શક્તિઓ છે?
હા, બધી જ શક્તિઓ ખરી, પણ ત્યાં વાપરવાની નહીં. મોક્ષે જતા અનંત અંતરાયો છે, તેથી મોક્ષે જવા માટે સામી અનંત શક્તિ છે.
આત્માની અનંત શક્તિઓ કઈ રીતે વપરાય છે? જ્ઞાતા દ્રષ્ટા રહેવામાં જ?
જ્ઞાતા દ્રષ્ટાપણું એ મૂળ વસ્તુ છે. એ આવી જાય તો બધી શક્તિઓ ઉત્પન્ન થઈ જાય. એમાં આપણે જોઈન્ટ કરી દઈએ તો પેલી શક્તિઓ ઓટોમેટિકલી પ્રાપ્ત થઈ જાય. આત્માની અનંત શક્તિઓ છે, એ ઊંધી વપરાય તો આમે કરી નાખે ને સીધી વપરાય તો પાર વગરનો આનંદ ઉત્પન્ન થાય. ઊંધી વપરાય તેનાથી તો આ બધું જગત ઊભું થઈ ગયું છે. સિદ્ધ ભગવાનોને તો નિરંતર જ્ઞાતા દ્રષ્ટા ને પરમાનંદ, એમાં જ નિરંતર રહેવાનું, ગજબનું સુખ તેમને વર્ત્યા કરે.
દાદા, એટલે એનો અર્થ શું એમ થયો કે આ અનંત શક્તિઓ છે તે પોતે પોતાના સ્વભાવમાં રહેવા માટે જ વાપરવાની છે મોક્ષે જતા જતા?
આ અવળી શક્તિથી સંસાર ઊભો થઈ ગયો છે. હવે સવળી શક્તિ એટલી બધી છે કે જે બધા જ વિઘ્નો તોડી આપે. તેથી જ તો આપણે પેલું વાક્ય બોલાવીએ છીએ, મોક્ષે જતા વિઘ્નો અનેક પ્રકારના હોવાથી તેની સામે હું અનંત શક્તિવાળો છું. જ્ઞાતા દ્રષ્ટા રહેવાથી તમામ વિઘ્નોનો નાશ થઈ જાય.
આત્મશક્તિઓ ક્યારે પ્રગટ થાય?
પોતે અનંત શક્તિવાળો જ છે. આત્મા થઈને હું અનંત શક્તિવાળો છું બોલે એટલે એ શક્તિ પ્રગટ થતી જાય. જ્ઞાની પુરુષ રસ્તા દેખાડે તે રસ્તે છૂટી જવું, નહીં તો છૂટાય એવું નથી. માટે કહે તે રસ્તે ચાલી છૂટી જવું. કોઈ ગાતું હોય તેની મશ્કરી કરો, તેના પર ચીડિયા ખાવ કે બીજું કરો તો તે વિરાધના કરી કહેવાય. વિરાધનાનું ફળ ભયંકર આવે. અને આરાધના કરો કે બહુ સરસ બહુ સરસ તો તે તમને આવડી જાય. આત્માની કેટલી બધી શક્તિ છે. જમીનનું પૂછે તો તરત જવાબ આપે કે આટલા વીઘા છે. આકાર પૂછે તો આવો છે કહે. સામા ભાઈ આવતા જુએ કે તરત કહે કાકા સસરા આવ્યા. ગમે ત્યારે ગમે તે પૂછે તોય કેટલી બાજુનું લક્ષ્ય એટે ટાઈમ રાખે છે. આત્માની ચૈતન્ય શક્તિ શેનાથી આવરાય છે? આ જોઈએ છે ને તે જોઈએ છે. લોકોને જોઈતું હતું તે તેમનું જોઈને આપણે શીખ્યા એ જ્ઞાન. આના વગર ચાલે નહીં. મેથીની ભાજી વગર ના ચાલે એમ કરતા કરતા ફસામણ થઈ ગઈ. અનંત શક્તિવાળો છે તેની પર પથરા નાખ નાખ કર્યા.
આત્મા અગુરુ લઘુ સ્વભાવ.
આત્મા અગુરુ લઘુ સ્વભાવનો છે. અગુરુ લઘુ એટલે અગુરુ અલઘુ. આત્મા ગુરુ નથી, લઘુ નથી, જાડો નથી, પાતળો નથી, ઊંચો નથી, નીચો નથી. અગુરુ લઘુ સ્વભાવનો આત્મા છે. બીજું બધું ગુરુ લઘુ સ્વભાવનું છે. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એ બધા ગુરુ લઘુ સ્વભાવના છે. ક્રોધ આવે ત્યારે શરૂઆતમાં થોડો હોય, પછી વધતો વધતો ટોચે જાય ને ત્યાંથી પાછો ઉતરવા માંડે તે ખલાસ થાય તેમ ખબર પડે. જ્યારે આત્મામાં ચઢ ઉતર હોય જ નહીં. આ રાગદ્વેષ પણ ગુરુ લઘુ સ્વભાવના છે. આત્માને ને રાગદ્વેષને એ બેને સાડું સહિયારું નથી. આ તો આરોપિત ભાવ છે કે આત્માને રાગ થાય છે, દ્વેષ થાય છે, એ વ્યવહારના ભાવો છે. ખરી રીતે રાગદ્વેષ એ પૌદ્ગલિક આકર્ષણ ને વિકર્ષણ છે. ખાલી રાગ એ આકર્ષણ ને દ્વેષ એ વિકર્ષણ છે. જે પ્રેમ અગુરુ લઘુ સ્વરૂપ છે એ જ પરમાત્મ પ્રેમ છે. પરમાત્મા અગુરુ લઘુ પ્રેમ સ્વરૂપ છે. જે પ્રેમ વધે નહીં, ઘટે નહીં, તે પરમાત્મ પ્રેમ છે. જે કડીકમાં ચડે ને કડીકમાં ઉતરે એ પ્રેમ નથી, પણ આસક્તિ છે.
દાદા, અગુરુ લઘુ સ્વભાવ બધા દ્રવ્યમાં સામાન્ય છે?
દરેક દ્રવ્યમાં અગુરુ લઘુ સ્વભાવ એ સામાન્ય ગુણ છે. પણ પ્રકૃતિ જે વિકૃત સ્વભાવ છે તે ગુરુ લઘુ સ્વભાવવાળી હોય. જગતમાં જે શુદ્ધ પરમાણુ છે તે અગુરુ લઘુ સ્વભાવના છે. માણસ જ્યારે ભાવ કરે ત્યારે પરમાણુ ખેંચાય છે, ત્યારે પ્રયોગસા કહેવાય છે. એ પછી મિશ્રસા થાય, મિશ્રસા ફળ આપીને જાય, પછી પાછા વિશ્રસા એટલે શુદ્ધ પરમાણુ થઈ જાય. મિશ્રસા અને પ્રયોગસા એ ગુરુ લઘુ સ્વભાવના છે અને વિશ્રસા પરમાણુ અગુરુ લઘુ સ્વભાવના છે.
અગુરુ લઘુ સ્વભાવ એટલે હાનિવૃદ્ધિ કરાવે?
ના, અગુરુ લઘુ સ્વભાવ એટલે બહાર હાનિ થાય, વૃદ્ધિ થાય, પણ પોતે અગુરુ લઘુ સ્વભાવમાં આવી જાય. દરેક શુદ્ધ તત્વમાં અગુરુ લઘુ સ્વભાવ સામાન્ય છે.
આત્માનો અગુરુ લઘુ સ્વભાવ એટલે કોઈ પ્રદેશને બહાર ના જવા દે તે?
હા, એના પ્રદેશની બહાર ના જવા દે એટલે સ્થિરતા છોડે નહીં. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ એ આત્માના અન્વય ગુણ નથી, વ્યતિરેક ગુણ છે. અન્વય ગુણ એટલે સહચારી ગુણ, કાયમ સાથે રહેનારા ગુણો. રાગદ્વેષ અન્વય ગુણ હોત તો સિદ્ધ ભગવંતોને પણ રાગદ્વેષ ના છોડે, પણ આ તો વ્યતિરેક ગુણ એટલે આત્માની હાજરીથી પૂદગલમાં ઉત્પન્ન થતા ગુણો, જેમાં સૂર્યનારાયણની હાજરીથી આરસનો પથરો બપોરે ગરમ થઈ જાય, તેમાં આરસનો પથરો કંઈ ગરમ સ્વભાવનો નથી, એ તો મૂળ ઠંડા સ્વભાવનો જ છે, એ તો સૂર્યનારાયણના પ્રભાવથી ગરમ થાય છે. આત્માને ટંકોત્કીર્ણ સ્વભાવવાળો કહે છે તે અગુરુ લઘુ સ્વભાવને લઈને છે.
આત્મા અગુરુ લઘુ સ્વભાવનો છે, એના ગુણધર્મ કેવા છે? અગુરુ લઘુ સ્વભાવ, અને રાગ દ્વેષ ગુરુ લઘુ સ્વભાવના છે. માટે બેના બેના હૈયારું નતું, હોંડું નતું, આ તો આરોપી ભાવ છે. શું છે? આત્માને રાગ થાય છે, દ્વેષ થાય છે, એ વ્યવહારના ભાવો છે. કેવા છે? લોકો એમ કે અમને અમને રાગ છે અમની જોડે. આ હોય તમારે પૌદ્ગલિક આકર્ષણ, ખાલી
પૌદ્ગલિક આકર્ષણ
ને, કારણ કે તમને મેં જ્ઞાન આપ્યું એટલે આત્મા છૂટો થઈ ગયો. તાર કે છે કે હવે શું રહ્યું? તાર કે આકર્ષણ રહ્યું. ઉદ્ગલના આકર્ષણ નામનો ગુણ છે, વિકર્ષણ નામનો આકર્ષણ
રાગ નહીં.
એ આકર્ષણ ને રાગ કહેવાય છે, વિકર્ષણ ને દ્વેષ કહેવાય છે.
વિકૃત ગુરુ લઘુ સ્વભાવ આવી છે. શુદ્ધાત્મા અને પ્રકૃતિ બે જ છે. પ્રકૃતિ શું છે કે જે શુદ્ધ પરમાણુ છે ને જગતનું, શુદ્ધ પરમાણુ, જે શુદ્ધ પરમાણુ છે તેને છે તે અગુરુ લઘુ સ્વભાવનો છે, શુદ્ધ પરમાણુ. પછી માણસ જયારે કઈ ભાવ કરે છે ને ભાવ, ત્યારે પરમાણુ છે તે ખેંચાય છે. પરમાણુ ખેંચાય છે ત્યારે પ્રયોગશા કહીએ છીએ આપણે, એને એ પ્રયોગશા કહેવાય છે, ખેંચાય ત્યારે. અને પછી થાય મિશ્રતા, થાય પ્રયોગશા, અને મિશ્રતા થઈને પછી ફળ ફળ આપી અને મિશ્રતા થાય ત્યારે પાછો અગુરુ લઘુ સ્વભાવનો મિશ્રતા થયા હતા. અને આ મિશ્રતા અને મિશ્રતા પ્રયોગશા એ બધા ગુરુ લઘુ સ્વભાવનો.